એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જેણે આમ જુઓ તો લાખો લોકોને પોતાના સ્વભાવને એક નવી રીતે જોતા શીખવ્યો છે. પુસ્તક છે સુઝન કેનનું ક્વાયટ, ધ પાવર ઓફ ઇન્ટ્રોવર્ટ્સ ઇન અ વર્લ્ડ દેટ કાન્ટ સ્ટોપ ટોકિંગ. ગુજરાતીમાં કહીએ તો શાંત અંતર્મુખીઓની શક્તિ.
અને આ વિષય ખરેખર ખૂબ જ મહત્વનો છે અત્યારના સમયમાં, નહીં?
બરાબર.
આપણે એવી દુનિયામાં રહીએ છીએ જ્યાં સતત બોલતા રહેવું, બહાર દેખાવું, નેટવર્કિંગ, આ બધું જ જાણે સફળતા માટે જરૂરી ગણાય છે.
હા, જાણે એક અઘોષિત નિયમ જેવું કે તમારે હંમેશા લાઉડ જ રહેવું પડે.
એકદમ.
અને આ પુસ્તક બરાબર એ જ માન્યતા પર એમ કે સવાલ ઉઠાવે છે. લેખક એને કહે છે બહિર્મુખી આદર્શ,
એક્સ્ટ્રોવર્ટ આઈડિયલ.
હા, એક્સ્ટ્રોવર્ટ આઈડિયલ એ વિચાર કે આદર્શ વ્યક્તિ એ જ છે જે ખૂબ બોલકો હોય, સામાજિક હોય, હંમેશા આમ લાઇમલાઇટમાં રહેતો હોય.
પણ શું આ વાત વસ્તીના મોટા ભાગ માટે, મતલબ લગભગ ત્રીજા ભાગથી અડધા ભાગ માટે જે અંતર્મુખી છે એમના માટે સાચી છે? એમની શક્તિઓનું શું?
બરાબર. અને આ પુસ્તકનો મુખ્ય હેતુ પણ એ છે ને કે અંતર્મુખીઓની જે શક્તિઓ છે, એમનો જે અવાજ છે, એને ઓળખવો, એને મહત્વ આપવું.
હા, અને સ્પષ્ટતા પણ કરવી જરૂરી છે કે આ કંઈ બહિર્મુખીઓનો વિરોધ નથી. મુદ્દો છે સંતુલનનો, કે ભાઈ બંને પ્રકારના સ્વભાવને માન મળે, સ્વીકૃતિ મળે.
તો આ વિચાર આવ્યો ક્યાંથી? લેખક સુઝન કેન, એમના વિશે થોડું જાણીએ. એમની બેકગ્રાઉન્ડ પણ રસપ્રદ છે. પ્રિન્સ્ટન અને હાર્વર્ડ લો સ્કૂલમાંથી ભણેલા, પછી વોલ સ્ટ્રીટમાં કોર્પોરેટ વકીલ.
હા, અને આ અનુભવો જ એમ કહી શકાય કે એમને આ પુસ્તક લખવા માટે કારણભૂત બન્યા. તેઓ પોતે જ અંતર્મુખી છે.
અચ્છા.
અને એમને વકીલાત જેવા, જે આમ ખૂબ જ બહિર્મુખી ગણાતા ક્ષેત્રમાં કામ કરતી વખતે અહેસાસ થયો કે કંઈક બરાબર નથી. સમાજ જાણે અંતર્મુખીઓની જે અસલી શક્તિઓ છે એને ક્યાંક ને ક્યાંક નજરઅંદાજ કરી રહ્યો છે.
એટલે આ માત્ર કોઈ થિયરી નથી, પણ એમનો પોતાનો અનુભવ પણ આમાં જોડાયેલો છે. અને એમણે આ વિષય પર કેટલું 7 વર્ષ સુધી ઊંઘું સંશોધન કર્યું છે.
7 વર્ષ? હા, મનોવિજ્ઞાન, ન્યુરોસાયન્સ, ઇતિહાસ, સંસ્કૃતિ અને કેટલાય લોકોના ઇન્ટરવ્યુઝ પણ લીધા છે. અને એ જ એમની ખાસિયત છે. જુઓ, એક તરફ અંગત અનુભવ અને સહાનુભૂતિ છે, તો બીજી તરફ એક વકીલની જેમ પુરાવા અને તર્ક સાથે પોતાની વાત મૂકે છે.
બરાબર. અને અઘરા લાગતા વૈજ્ઞાનિક મુદ્દાઓને પણ એકદમ સરળ વાર્તાઓ અને ઉદાહરણોથી સમજાવે છે.
એમની ટેટટોક પણ એટલે જ બહુ જ જબરજસ્ત સફળ થઈ છે. એ બતાવે છે કે શાંત અવાજ પણ કેટલો દમદાર હોઈ શકે છે.
ચાલો તો પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. આપણે પેલી બહિર્મુખી આદર્શની વાત કરી, પણ આ વિચાર આવ્યો ક્યાંથી? શું પહેલેથી જ આવું હતું?
ના, એ જ તો રસપ્રદ વાત છે. લેખક ઇતિહાસમાં જઈને બતાવે છે કે આ હંમેશા આવું નહોતું. ખાસ કરીને અમેરિકામાં લગભગ 20મી સદીની શરૂઆતમાં એક મોટો બદલાવ આવ્યો.
ઓ, કેવો બદલાવ?
પહેલા જેને ચરિત્રની સંસ્કૃતિ કહેવાય, કલ્ચર ઓફ કેરેક્ટર, એ હતી. મતલબ વ્યક્તિના આંતરિક ગુણો, એની નૈતિકતા, પ્રામાણિકતા, આ બધું મહત્વનું ગણાતું.
અને પછી?
પછી આવ્યું ઔદ્યોગિકીકરણ. શહેરો મોટા થયા, લોકો ગામડા છોડીને શહેરોમાં આવ્યા, એટલે હવે પરિસ્થિતિ બદલાઈ. હવે તમારે અજાણ્યા લોકો વચ્ચે તમારી જાતને રજૂ કરવાની હતી, પોતાની છાપ પાડવાની હતી.
હા, સેલ્સ અને માર્કેટિંગ જેવું બધું વધ્યું હશે.
બરાબર. અને ધીમે ધીમે આવી વ્યક્તિત્વની સંસ્કૃતિ, કલ્ચર ઓફ પર્સનાલિટી. હવે બહારનો દેખાવ, બોલવાની છટા, કરિશ્મા, બીજાને ઇમ્પ્રેસ કરવાની કળા, આ બધું વધુ મહત્વનું બની ગયું.
અને પેલા ડેલ કાર્નેગી જેવા ગુરુઓએ પણ આમાં ભાગ ભજવ્યો હશે, નહીં? પેલી હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લુઅન્સ પીપલ વાળી બુક.
ચોક્કસ. એમને આ વિચારને વધુ મજબૂત કર્યો. એટલે આ જે બહાર દેખાવાનો આગ્રહ છે એ પ્રમાણમાં નવો છે, અને ખાસ કરીને પશ્ચિમી સંસ્કૃતિની દેણ છે એમ કહી શકાય.
એટલે પુસ્તકનો મુખ્ય હેતુ આ આદર્શને પડકારીને અંતર્મુખતાના મૂલ્યને ફરીથી સ્થાપિત કરવાનો છે.
બિલકુલ. અને ફરી એકવાર, અંતર્મુખતા એટલે શરમાળપણું નહીં હો, એ સમજવું બહુ જરૂરી છે.
હા, એ સ્પષ્ટતા મહત્વની છે.
શરમાળ વ્યક્તિને બીજા શું કહેશે, ટીકા કરશે એનો ડર હોય, જ્યારે અંતર્મુખી વ્યક્તિ ઓછી ઉત્તેજના, ઓછું સ્ટિમ્યુલેશન પસંદ કરે છે. એમને ભીડ કે સતત ઘોંઘાટ કરતા શાંતિ ગમે અને એકલા રહીને તેઓ રિચાર્જ થાય, ઉર્જા પાછી મેળવે.
અને એટલે એ કોઈ ખામી નથી, ફક્ત સ્વભાવ અલગ છે, વાયરિંગ અલગ છે.
ચાલો હવે પુસ્તકના કેટલાક મુખ્ય મુદ્દાઓ પર થોડું વધુ ઊંડાણપૂર્વક વાત કરીએ. એક મોટો વિચાર જે લેખક પડકારે છે તે છે પેલું કરિશ્માયુક્ત નેતૃત્વનું મિથક. આપણે ત્યાં એવી છાપ છે ને કે સારો લીડર એટલે જે સ્ટેજ પર છવાઈ જાય, જોરશોરથી બોલે.
હા, પણ સંશોધન કંઈક જુદું જ કહે છે. એડમ ગ્રાન્ટ જેવા સંશોધકોએ બતાવ્યું છે કે અંતર્મુખી નેતાઓ પણ એટલા જ, ક્યારેક તો વધુ અસરકારક હોય છે.
અચ્છા, કેવી રીતે?
ખાસ કરીને જ્યારે એમની ટીમ પ્રોએક્ટિવ હોય, નવા વિચારો લાવતી હોય. કારણ કે અંતર્મુખી નેતાઓ સારા શ્રોતા હોય છે, તેઓ ટીમના સભ્યોના વિચારોને સાંભળે છે અને મહત્વ આપે છે. જ્યારે બહિર્મુખી નેતાઓ કદાચ પોતાના ઉત્સાહમાં ને ઉત્સાહમાં બીજાના વિચારો દબાવી દે, એવું બની શકે.
બની શકે. વોરેન બફેટનું ઉદાહરણ જુઓ. ક્લાસિક અંતર્મુખી, પણ દુનિયાના સૌથી સફળ રોકાણકારોમાંના એક. એમનું ફોકસ હંમેશા ઊંડાણપૂર્વક વિચારવા પર, સાવચેતી પર રહ્યું છે.
હા, લેખક પેલી 2008ની નાણાકીય કટોકટી જેવી ઘટનાઓનો પણ ઉલ્લેખ કરે છે, જ્યાં કદાચ વધુ પડતો આત્મવિશ્વાસ અને જરૂર કરતાં વધુ જોખમ લેવાની વૃત્તિ જવાબદાર હતી.
બીજો એક મુદ્દો જે આજે બહુ જ લાગુ પડે છે એ છે ન્યૂ ગ્રુપથિંકની ટીકા.
એટલે
પેલું ઓપન ઓફિસ કલ્ચર, સતત ટીમ મિટિંગ્સ, બ્રેઇન સ્ટોર્મિંગ સેશન્સ,
એ બધું.
હા, એ જ. જાણે કે બધું સાથે મળીને જ થઈ શકે, એકલા કાંઈ ના થાય. પણ લેખક કહે છે કે આ સતત સહયોગ ઘણીવાર સર્જનાત્મકતા માટે નુકસાનકારક છે.
સ્ટીવ વોઝનિયક, એપલના સહસ્થાપક, એમનું ઉદાહરણ આપે છે ને લેખક.
હા, વોઝનિયક કહેતા કે હું મારું બેસ્ટ કામ ત્યારે જ કરતો જ્યારે હું એકલો હોઉં, એકાંતમાં જ ઊંડાણપૂર્વક વિચારવાનો, ધ્યાન કેન્દ્રિત કરવાનો મોકો મળે છે.
ગ્રુપ ચર્ચાઓમાં તો ઘણીવાર પેલું ગ્રુપથિંક થઈ જાય. કાં તો લોકો બીજા શું વિચારશે એ બીકે બોલે નહીં,
અથવા તો જેનો અવાજ મોટો હોય એની પાછળ બધા ખેંચાઈ જાય. સાચી ક્રિએટિવિટી માટે, મૌલિક વિચાર માટે શાંતિ અને એકાંત જરૂરી છે, એમ લેખકનું કહેવું છે.
તો આજે અંતર્મુખતા કે બહિર્મુખતા છે એ શું ખાલી આપણી પસંદગી છે કે પછી એની પાછળ કંઈ બાયોલોજી, જૈવિક કારણો પણ છે?
હા, આ બહુ જ રસપ્રદ ભાગ છે પુસ્તકનો. લેખક જેરોમ કેગન નામના મનોવૈજ્ઞાનિકના સંશોધનની વાત કરે છે. એમણે બતાવ્યું કે અમુક બાળકો જન્મથી જ નવા અનુભવો કે ઉત્તેજનાઓ પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે.
સેન્સિટિવ હોય છે.
હા, એમને કેગને હાઈ રિએક્ટિવ કહ્યા. એમનું મગજ અને નર્વસ સિસ્ટમ જાણે થોડા વધુ અલર્ટ હોય છે. આ બાળકો મોટાભાગે મોટા થઈને અંતર્મુખી બને છે.
અને જે બાળકો ઓછા સંવેદનશીલ હોય, લો રિએક્ટિવ, તેઓ વધુ બહિર્મુખી બને, કારણ કે એમને બહારથી વધુ ઉત્તેજના જોઈએ.
હા, કંઈક એવું જ. આપણી નર્વસ સિસ્ટમની જે સંવેદનશીલતા છે એ આમાં મોટો ભાગ ભજવે છે. અને આ સમજવું એટલે જરૂરી છે કે આપણે અંતર્મુખતાને કોઈ ઉણપ કે પ્રોબ્લેમ ના ગણીએ. એ આપણા સ્વભાવનો, આપણા વાયરિંગનો એક ભાગ છે.
પણ એનો મતલબ એવો તો નથી ને કે આપણે સાવ આપણા સ્વભાવના ગુલામ છીએ, બદલી જ ના શકીએ?
ના, બિલકુલ નહીં. અહીં પેલી બ્રાયન લિટલની મુક્ત લક્ષણ સિદ્ધાંત આવે છે, ફ્રી ટ્રેટ થિયરી.
એ શું છે?
એ કહે છે કે આપણે બધા, અને ખાસ કરીને અંતર્મુખીઓ, કોઈ એવા કામ માટે જે આપણા માટે ખૂબ મહત્વનું હોય, જેને લિટલ, મૂળભૂત અંગત પ્રોજેક્ટ્સ કહે છે, એના માટે આપણે આપણા સ્વભાવથી થોડું જુદું વર્તન કરી શકીએ છીએ.
જેમ કે કોઈ અંતર્મુખી વ્યક્તિ હોય પણ પોતાનો પ્રિય વિષય હોય તો એના પર ઉત્સાહથી લેક્ચર આપી શકે.
બરાબર. પણ પછી શું થાય? એ ઉર્જા વપરાઈ જાય, એટલે આવું કર્યા પછી એમને રિચાર્જ થવાની સખત જરૂર પડે.
રિચાર્જ એટલે?
એટલે એમને પાછી પોતાની શાંતિ જોઈએ, એકાંત જોઈએ, ઓછી ઉત્તેજનાવાળો સમય જોઈએ. લેખક એને કહે છે પુનઃસ્થાપના માટેની જગ્યા અથવા સમય, રેસ્ટોરેટિવ નિશ.
અચ્છા, એટલે પોતાની બેટરી પાછી ચાર્જ કરવા માટે પોતાની ગુફામાં જવું પડે? આ તો બહુ મહત્વની વાત છે.
હા, એલિનોર રૂઝવેલ્ટનું ઉદાહરણ પણ આ સંદર્ભમાં બહુ સરસ છે. તેઓ અંતર્મુખી હતા, પણ પોતાના નૈતિક બળ, ઊંડા વિચારથી એમણે જે પ્રભાવ પાડ્યો, લેખક એને મૃદુ શક્તિ કહે છે, સોફ્ટ પાવર. પુસ્તક એક બીજો સવાલ પણ પૂછે છે કે શું આ જે બહિર્મુખી આદર્શ છે એ આખી દુનિયામાં છે? અને જવાબ છે ના. ઘણી પૂર્વીય સંસ્કૃતિઓમાં, ખાસ કરીને એશિયન દેશોમાં, શાંતિ, સંયમ, વિનમ્રતા, સમૂહ ભાવના આ બધાને વધુ મહત્વ અપાય છે. ત્યાં બહુ બોલબોલ કરવું એને હંમેશા સારો ગુણ નથી ગણતા.
આ પણ વિચારવા જેવું છે. આપણે ભારતમાં કદાચ આ બંને પ્રભાવોની વચ્ચે છીએ, નહીં? શહેરોમાં કદાચ પેલો પશ્ચિમી બહિર્મુખી આદર્શ વધુ દેખાય,
જ્યારે પરંપરાગત સમાજમાં હજુ પણ શાંતિ અને સંયમનું મૂલ્ય છે. આ બતાવે છે કે વ્યક્તિત્વના આદર્શો કંઈ સાર્વત્રિક નથી હોતા, એ સમાજ અને સંસ્કૃતિ પ્રમાણે બદલાય છે.
તો આટલી બધી ચર્ચા પછી મુખ્ય સંદેશાઓ શું તારવી શકીએ? મને લાગે છે કે પહેલો અને સૌથી મોટો સંદેશ તો એ જ છે કે પેલો બહિર્મુખી આદર્શ જે છે એ એક સાંસ્કૃતિક વસ્તુ છે, કોઈ કુદરતી નિયમ નથી, એના પર સવાલ ઉઠાવવાની જરૂર છે.
બરાબર. બીજો મુખ્ય સંદેશ છે અંતર્મુખીઓની જે છુપાયેલી શક્તિઓ છે એને ઓળખવી, ઊંડાણપૂર્વક વિચારવું, સર્જનાત્મકતા જે ઘણીવાર એકાંતમાં જ ખીલે છે, સાવચેતીથી નિર્ણય લેવા, બીજાની લાગણી સમજવી, આ બધી બહુ જ કિંમતી શક્તિઓ છે.
ત્રીજું મને લાગે છે એકાંતનું મહત્વ. આજની આટલી બધી જોડાયેલી આમ ઘોંઘાટવાળી દુનિયામાં આપણે શાંતિ અને એકાંતને ઓછો આંકીએ છીએ, પણ ઊંડા વિચાર માટે, સર્જન માટે અને હા, પોતાની જાતને રિચાર્જ કરવા માટે એ ખૂબ જરૂરી છે.
હા, એના માટે સભાનપણે જગ્યા બનાવવી પડે. અને ચોથો અને કદાચ સૌથી અગત્યનો સંદેશ, સંતુલનની જરૂરિયાત. દુનિયાને, સમાજને, કંપનીઓને અંતર્મુખી અને બહિર્મુખી બંનેની જરૂર છે.
ખરું. ટીમવર્કમાં કદાચ બહિર્મુખીઓ સારા હોય તો ઊંડા વિશ્લેષણમાં અંતર્મુખીઓ.
બરાબર. સાચી સફળતા ત્યારે જ મળે જ્યારે બંને પ્રકારના સ્વભાવ એકબીજાને માન આપે અને સાથે મળીને કામ કરે.
પુસ્તકમાં અમુક વાક્યો એવા છે જે આમ સીધા મગજમાં બેસી જાય, જેમ કે પેલું, સારો વક્તા હોવા અને શ્રેષ્ઠ વિચારો હોવા વચ્ચે શૂન્ય સંબંધ છે. આ સાંભળીને સીધી ઓફિસની મીટિંગ યાદ આવે, નહીં?
ખરેખર. કેટલી વાર એવું થાય છે કે જે સૌથી વધુ બોલે, આપણે માની લઈએ કે એના જ વિચારો સારા હશે, પણ આ વાક્ય યાદ અપાવે છે કે પેલી શાંત બેઠેલી વ્યક્તિના મનમાં કદાચ સોના જેવો વિચાર હોય.
હા, એમને સાંભળવાની તક આપવી જોઈએ. બીજો એક વિચાર જે મને બહુ ગમ્યો, સર્જનાત્મકતા માટે એકાંત એક નિર્ણાયક ઘટક છે.
આજકાલ જ્યાં બધે જ કોલેબોરેશન, ટીમવર્ક ચાલે છે, ત્યાં આ સાંભળવું થોડું અલગ લાગે, પણ છે બહુ સાચું.
અને અંતર્મુખીઓ માટે આ ખાસ યાદ રાખવા જેવું, તમારો ખાલી સમય તમારી મરજી મુજબ વિતાવો, નહીં કે જે રીતે તમારે વિતાવવો જોઈએ એમ તમે વિચારો છો.
હા, બહુ સરસ વાત છે. પેલા સામાજિક દબાણમાં આવીને પાર્ટીઓમાં જ ધક્કા ખાવાની જરૂર નથી. જો તમને ઘરમાં શાંતિથી પુસ્તક વાંચવું ગમતું હોય તો તમારી ઊર્જા તમારી છે ભાઈ.
અને પેલું મુક્ત લક્ષણ સિદ્ધાંત, એ પણ કેટલો પ્રેક્ટિકલ છે કે ભાઈ, જરૂર પડે ત્યારે આપણે આપણા સ્વભાવથી અલગ વર્તી શકીએ છીએ.
પણ એ યાદ રાખવાનું કે પછી રિચાર્જ થવા માટે બ્રેક લેવો જ પડશે. આપણે કંઈ સુપર હીરો નથી.
આ બધા વિચારો આપણા રોજબરોજના જીવનમાં બહુ જ ઉપયોગી થઈ શકે એમ છે. જેમ કે વ્યક્તિગત સ્તરે જોઈએ તો સૌથી મોટો ફાયદો છે સ્વસ્વીકૃતિનો.
હા, પેલી મારામાં કંઈક ખોટું છે વળી લાગણીમાંથી મુક્તિ મળે.
બરાબર. મારો સ્વભાવ આવો છે એ સમજવું જ મોટી રાહત છે. પછી આપણે આપણી ઊર્જાનું મેનેજમેન્ટ શીખી શકીએ, પેલા શાંત સમયનું પ્લાનિંગ કરી શકીએ.
સંબંધોમાં પણ આ સમજ બહુ કામ લાગે. ધારો કે પતિ પત્નીમાંથી એક અંતર્મુખી હોય અને બીજો બહિર્મુખી,
તો તેઓ એકબીજાની જરૂરિયાતો સમજી શકે કે ભાઈ, આને કેમ એકલું રહેવું ગમે છે અને પેલાને કેમ બહાર જવું ગમે છે, અને પછી વચ્ચેનો રસ્તો કાઢી શકે. બાળકોના ઉછેરમાં તો આ બહુ જ મહત્વનું છે. જો બાળક શાંત હોય તો એને શરમાળ કે પાછળ રહી જાય છે એવા લેબલ ન મારવા, એના સ્વભાવને સમજીને એને પ્રોત્સાહન આપવું.
હા, અને સ્કૂલમાં પણ શિક્ષકો સાથે વાત કરી શકાય કે ભાઈ, એને એક્સપ્રેસ થવા માટે બીજા રસ્તા પણ આપો, ખાલી ક્લાસમાં બોલવા પર જ ભાર ન રાખો. કદાચ લખીને સારું અભિવ્યક્ત કરી શકતો હોય.
અને છેલ્લે, કામની જગ્યાએ, વર્કપ્લેસ પર, મેનેજરો અને કંપનીઓ ઘણું બધું કરી શકે છે. ઓફિસમાં થોડી શાંત જગ્યાઓ બનાવવી,
મીટિંગ પહેલાં એજન્ડા મોકલવો જેથી લોકો વિચારીને આવે, ખાસ કરીને અંતર્મુખીઓ, લેખિતમાં ફીડબેક આપવાનો વિકલ્પ આપવો.
અને એ સમજવું કે નેતૃત્વની પણ અલગ અલગ સ્ટાઇલ હોય છે. શાંત લીડર પણ એટલો જ, કદાચ ક્યારેક વધુ અસરકારક હોઈ શકે છે. સાચું કહું તો આ પુસ્તકમાંથી મારા માટે સૌથી મોટો આહા મોમેન્ટ પેલી ઐતિહાસિક બદલાવની વાત હતી, ચરિત્રથી વ્યક્તિત્વ તરફનો ઝુકાવ. એ સમજાયું કે આજે આજકાલ દેખાડો કરવાનો આગ્રહ છે એ કેટલો તાજેતરનો છે. એ ખરેખર આમ આંખ ખોલનારું હતું.
અને મને પેલો મૃદુ શક્તિનો ખ્યાલ, સોફ્ટ પાવર, એ બહુ સ્પર્શી ગયો. એલિનોર રૂઝવેલ્ટ જેવા લોકોનું ઉદાહરણ બતાવે છે કે તમારે પ્રભાવ પાડવા માટે બૂમો પાડવાની જરૂર નથી. શાંત નિશ્ચય, ઊંડો વિચાર, નૈતિક હિંમત, એ પણ એટલી જ, કદાચ વધુ શક્તિશાળી હોઈ શકે છે.
બરાબર. એ સફળતાને પ્રભાવની આપણી જે વ્યાખ્યા છે એના પર ફરીથી વિચારવા મજબૂર કરે છે.
ચોક્કસ.
તો અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ. આપણે આપણા સમાજમાં, આપણા કાર્યસ્થળોમાં, આપણા પરિવારોમાં, ટૂંકમાં આપણી આસપાસ એવું વાતાવરણ કેવી રીતે બનાવી શકીએ જ્યાં અંતર્મુખી અને બહિર્મુખી બંને પ્રકારના લોકો ખીલી શકે, જ્યાં બંનેની શક્તિઓનો પૂરો લાભ મળે અને કોઈને પોતાના મૂળભૂત સ્વભાવને કારણે આમ ખૂણામાં રહેવું ન પડે. આ સંતુલન આપણે સભાનપણે કેવી રીતે લાવી શકીએ, વિચારવા જેવો પ્રશ્ન છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.